माया जनित विपत्ति सब गई। सत्संग एनो प्रताप एनी शक्ति। जे कहीं मायाकृत वृत्ति छे जेनाथी माणस भ्रमित थाय छे, विक्षिप्त थाय छे अने पोतानो मार्ग चूकी जाय छे, ए मोह, ए मोह, ए माया जनित। सत्संग एटलो बधो शक्तिशाळी छे, जो माणस એમાં પરોવાઈને એકાગ્ર થઈને એનું શ્રવણ કરે તો ગરુડજીની માફક, ગરુડજી પોતે સ્વયં પોતાના મુખે બોલે છે, પરીક્ષિત સ્વયં પોતાની જાતે કહે છે કે શ્રોતા તરીકે કથા સાંભળીને હું કૃતાર્થ થયો, જે કંઈ ભ્રમણાઓ હતી મારી જીવનની દૂર થઈ, જે કંઈ વાસનાઓ હતી એમાંથી હું બહાર નીકળી ગયો, અને જે કંઈ આસક્તિજન્ય મોહ મોહયુક્ત જે કંઈ વૃત્તિઓનો વળગાટ હતો એ વળગાટ પણ દૂર થાય, મોહજનિત વિપત્તિ। અને એ મોહજનિત કેવું હોય, એ વિપત્તિકારક હોય, ભયંકર વિપત્તિમાં નાખી દે, સમજણી ન પડે, એનો ઉકેલ પણ ન સૂઝે, માણસ પોતાના જીવનમાં એવો અટવાઈ જાય આસક્તિવાળા બંધનોને કારણે। અનુભવો તો બધાને છે, અનુભવથી કોઈ બહાર નથી। જે વ્યામોહ, જે આસક્તિ, એને કારણે એ પોતે માણસ છે, ભગવાને વિચાર શક્તિ મન મગજ આપેલું છે, છતાંય એ મોહજનિત જે કોઈ ગૂંચવણને આપત્તિ છે એમાંથી માણસ પોતે બહાર જલ્દી નીકળી જ નથી શકતો, અટવાયા કરે અંદર, શું કરવું સૂઝે નહીં, સમય ના જાય, ભૂખ ના લાગે, ઊંઘ ના આવે, કરવું શું, આનો ઉપાય, આનો નિકાલ શું। મોહજનિત વિપત્તિ, એટલી બધી આસક્તિ હોય કે ન એને છોડી શકે કે ન એને પોતાની સાથે વરગાડી શકે, આ તો છૂટતોય નથી અને સહને થતું નથી। તો આવી પરિસ્થિતિમાં માણસ જીવનથી ડામાડોળ થઈ જાય, અને ડામાડોળ વૃત્તિ થયા પછીથી ક્યાં જવું, શું કરવું, કોને કેવું, આવી અનેક સમસ્યાઓના પ્રશ્નો અંદર આમ ભૂતાવળની માફક ભટક્યા કરે, શું કરું હવે, હું થાક્યો, ક્યાંય રસ્તો જડતો નથી, મોહજનિત વિપત્તિ। કોણ અનુભવી નથી એનાથી, મોહજનિત વિપત્તિથી કોણ અનુભવી નથી, કોઈ, દરેકે દરેક માણસ કંઈક ને ક્યાંક ક્યાંક ને કોઈ બાબતમાં એવો અટવાતો હશે, એવો અટવાતો હશે, અને ગૂંચળો ઉકલી જ ના શકે, ઉકલી જ ના શકે, જીવનનો અંત આવે પણ ગૂંચળાનો છેડો ના જડે, ક્યારેક બહુ બહુ કોકડું ગૂંચવાયું હોય ને ત્યારે માણસ એમ વિચારે કે જીવનનો છેડો પકડી લઉં, આ ગૂંચળાનો છેડો તો હાથમાં આવતો નથી, આત્મહત્યા, આનું નામ છે મોહજનિત વિપત્તિ। પણ ગરુડજી કહે છે સબ બધી જ ગઈ, બે ફિકર, જાકો કચ્છને ચાહીએ, મીરા બે ફિકર, કાળી રાજમહેલ છોડી નીકળી ગયા, લે રાણાને કહ્યું તારો રાજમહેલ ને તારું રાજ તું સંભાળ, મારે એની જરૂર નથી, ભગવત આશ્રયથી, ભગવત સત્સંગથી, કથાથી, સ્મરણથી મોહજનિત વિપત્તિ સબ ગઈ। જેમ આખા ઘરમાંથી કચરો વાળી ધૂળી જાળા પાડી પોતું કરીને બધું બહાર કાઢીને ડોલ વિચરીને પાણીએ બહાર ઢોળી દીધું હોય, હવે ઘર ચોખ્ખું થયું. એમ સત્સંગ દ્વારા બધું જ ચોખ્ખું સાફ કરીને બેસીએ તો મનને પણ કોઈ પણ આપત્તિ ન રહે, કોઈ વિપત્તિ ન રહે. કેમ? કથા સાંભળીને આ 7 દિવસ પૂર્ણાહુતિને દિવસે એમ થાય કે હું કૃતકૃત્ય થઈ, મારી જે કઈ વિપત્તિઓ હતી, જે કઈ મુશ્કેલીઓ હતી, જે મૂંઝવણ હતી, એ બધી આ 7 દિવસ કથામાં બેઠો ને બધી સાફ થઈ ગઈ. 7મા દિવસે તો બધું સાફ થઈ જવું જોઈએ. પરીક્ષિત રાજાની માફ પેલો ભૂત હતો, ધંધુકારી ભૂત થયો હતો, અજામિલની દુર્ગતિ થવાની હતી, આથી ને મોક્ષ થઈ શકવાનો નહોતો ગજેન્દ્ર. પણ બધાય જ્યાં ભગવદ શરણ નો આશ્રય લઈ લીધો, ભગવદ કથા સત્સંગનું સ્મરણ કર્યું, એની સાથે મોહ જનિત વિપત્તિ સબ ગઈ. જેમ પેલો જાદુગર આમ એ કરી ફૂંક મારે અને સહેજવારમાં હાશ, તમે તો ખરું કરી, એમ ભગવાને જાદુગર, ભગવાનનો સત્સંગ પણ વક્તા પણ એ પ્રકારનો કે એની વાણીથી સત્સંગના આશ્રયથી દરેકના મનની વિકૃતિઓ આપત્તિઓ મોહ કાઢી નાખે, માણસને મુક્ત કરી દે. ગરુડજી અનુભવ કર્યો, કાગ ઋષિના સાનિધ્યમાં કથા સત્સંગનું શ્રવણ કરીને કહ્યું, કૃતકૃત્ય છું, ધન્ય છું, અને આપના આશ્રયથી મોહ જનિત વિપત્તિ સબ ગઈ. જે કઈ માયિક વૃત્તિઓ હતી એ બધી દૂર થઈ ગઈ. અને પક્ષીરાજ એ તો ઉડવાની અંદર ગરુડ તો સૌથી શ્રેષ્ઠ છે, સૌથી વધારે વધારે શક્તિશાળી છે. એ આખા દરિયાને, આખા સાગરને, દુનિયાને તરી જાય. પણ અહીંયા આગળ સ્વીકાર કરી લીધો કે હું ભલે પક્ષીઓનો રાજા હોઉં, ભલે મારી પાસે ઉડવાની શક્તિ પ્રબળમાં પ્રબળ હોય, એની તોલે કોઈ ન આવી શકતું હોય. ગરુડની સરખામણીએ ઉડવામાં, ગતિમાં, શક્તિમાં કોઈ નહીં. તો અહીંયા કહ્યું, મોહ જલધી બોહિત તુમ. આજે મોહજનિત વિપત્તિ જે છે એને તરવા માટે, એનાથી પાર ઉતરવા માટે તમે બોહિત નાવડું બન્યા. હવે આવા મોટા પક્ષીરાજ આવી સારી ગતિ ને શક્તિશાળી ઉડીને પાર કરી શક્યા છે, શકે એમ છે. પણ કે મારી શક્તિઓ કામ નથી લાગવાની. ગજેન્દ્ર આટલો મોટો હાથી, કેટલા બધા હાથીના મંડળનો ટોળાનો રાજા, પણ જ્યાં મોહે માયાએ પગ પકડ્યો ને ત્યાં શક્તિહીન થઈ શક્તિશાળી ગજેન્દ્ર. પણ માયાએ પગ પકડ્યો એની સાથે બિલકુલ દુર્બળ, અત્યંત દુર્બળ થઈ ગયો, અશક્ત થઈ ગયો. આટલા બધા સાથીઓ હતા, સંબંધીઓ, પરિવારના સ્વજનો હતા, કોઈ કહેતા કોઈની પણ શક્તિ એમાં કામ ન લાગી. કારણ મોહ એ પકડ્યો હતો, માયાએ હાથીને પકડ્યો હતો, માયામાંથી નથી છૂટી શકતો. બંધન ભલે રેશમના એક જ તાંતણા જેવું હોય, પણ એ બંધનમાંથી હાથી જેવો હાથી પણ શક્તિશાળી, એને તોડી નથી, એમાંથી છૂટી નથી. પક્ષીરાજ પણ કહી દીધું ગરુડજીએ, જે મોહજનિત વિપત્તિઓ છે એ સત્સંગ વગર જતી નથી, તમારા સત્સંગથી જ મોહ જલધી બોહિત તુમ. કાગ ઋષિ, મારી ઉડવાની નું સામર્થ્ય બિલકુલ શક્તિહીન, નકામું. આપની સત્સંગની નૌકા મને આ સંસાર સાગર પાર ઉતારવા માટેનો એક સાધન બન્યો. કે જે મોહજનિત મોહનો સાગર કેવો મોટો છે, અગાધ છે. મોહનો સમુદ્ર એટલો બધો ઊંડો છે, હાથી ડૂબે, ઘોડા ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ભણે છે તો આ બધું ડૂબે. તાત્પર્ય કે આ મોહના સાગરની અંદર ડૂબવામાં કશું બાકી, બધા જ ભલ ભલા ડૂબી જાય, તરનારા પણ તરવૈયા પણ અંદર ડૂબી જાય. મોહ જલદી આ મોહરૂપી સાગર આજ સુધી બધાને કેટલાને ડૂબાડ્યા છે, ડૂબાડ્યા, પણ છતાં સાગર ભરાતો નથી. આટલા બધા ડૂબે, 6.5 કરોડ હોય ને બધા ડૂબે તો દરિયો ઉભરાય ખરો? તો આ મોહનો દરિયો છે. મોહ જલિત જલધી અગાધ દરિયો છે, એની અંદર કોઈ બચી છે, બધા ડૂબતા હોય છે. તો એ ડૂબતા બધામાં મારા માટે તો તમે તમારી કથા આ સત્સંગ એ તરવા માટે એક નૌકા બની ગયા. એ નૌકાથી પાર ઉતરવા માટેનું કયું? મોહ જલધી બોહિત, બોહિત એટલે બોયું. માછીમારો લાંબુ એક થડિયું હોય, એ થડિયાને સૂકવી પછી અંદરની બાજુથી કોચી નાખે બેસવાને સાધન મૂકવા માટે. બસ એને દરિયાની અંદર લઈ જાય, એને જે કામ કરવું હોય કામ કરવા માટે. એટલે એને આમ બોયું કહેવાય. તરવા માટેનું આ સિંગોડાની વાડી કરી હોય ને તળાવમાં, એવું બોયું રાખે સિંગોડા ભેગા કરવા માટે. ભેગા એટલે તુલસીજી અહીંયા ગાડી એ નાવને અહીંયા બોહિત કહ્યું, બોયું કહી દીધું. મોહ જલધી બોહિત તુમભાઈ, તમે મારા માટે તો આ સંસાર સાગર સમુદ્ર તરવા માટે આપની કથા, અને આપ પણ આપ તો નાવિક બન્યા અને કથા એ નાવડી બની.